બે મહર્ષિ આત્રેય ઈસવીસન ખ્રિસ્તના જન્મ પહેલાંની 8મી સદીમાં એટલે કે આજથી લગભગ 2700 વર્ષ પૂર્વે મહર્ષિ આત્રેય થઈ ગયા. એમનું બીજું નામ પુનર્વસુ પણ છે. એ મહર્ષિ અત્રિના પુત્ર હતા અને મહર્ષિ ભારદ્વાજ પાસે આયુર્વેદનું જ્ઞાન પામ્યા હતા. આ રીતે ભારત વર્ષના એ પ્રથમ આયુર્વેદ આચાર્ય ગણાય છે. એમના જન્મ પહેલાં ભારતમાં કોઈ પ્રમાણભૂત ઔષધિ ગ્રંથ હતો જ નહીં. લોકો વિવિધ દર્દોથી પીડાતા અને અરાધ્ય રોગોને દેવનો કોપ માનવામાં આવતો, જેમ કે બાળ લકવાને માતાનો રથ ફરી ગયો, કોલેરાને માતાજીનો કોપ થયો. આ વાતો આજ પર્યંત પણ ચાલી આવેલી છે. ઇજિપ્ત અને ગ્રીસમાં આ સમયે સારા ચિકિત્સકો હતા, છતાં આપણે ત્યાં એથી એ પુરાણા વિશાખ રાજો તરીકે બ્રહ્મા, દક્ષ, પ્રજાપતિ, અશ્વિની કુમારો અને ઇન્દ્રની ગણના કરવામાં આવે છે. વૈદકીય જ્ઞાન બ્રહ્મા પાસેથી દક્ષ પ્રજાપતિએ, દક્ષ પાસેથી અશ્વિની કુમારોએ અને અશ્વિની કુમારો પાસેથી ઇન્દ્રએ પ્રાપ્ત કર્યું. અનેક ઋષિમુનિઓના આગ્રહથી મહર્ષિ ભારદ્વાજે તપ કરી ઇન્દ્ર પાસેથી આ જ્ઞાન મેળવ્યું અને ભારદ્વાજની ખ્યાતિ સાંભળી આત્રેય પુનર્વસુ એમની પાસે આવ્યા અને એમનું શિષ્યત્વ સ્વીકાર્યું. એ ભારતનો પ્રથમ આયુર્વેદાચાર્ય અને શિક્ષાગુરુ મનાય છે. એણે હિમાલયના ઉત્તર પ્રદેશમાં પોતાની પાઠશાળા અને આશ્રમની રચના કરી હતી. એની ખ્યાતિ સાંભળી દેશ વિદેશમાંથી અસંખ્ય શિષ્યો એની પાસે આવવા લાગ્યા હતા, જેમાંના અગ્નિવેશ, બેલ, જાતુકર્ણ, પરાશર, ક્ષારપાણી અને હારિત મુખ્ય હતા, જેમણે આત્રેય રચેલી આત્રેય સંહિતાનો દેશ વિદેશમાં પ્રચાર કર્યો હતો. અગ્નિવેશનો આયુર્વેદ ઉપરનો મહાન ગ્રંથ જે આજે ચરક સંહિતા તરીકે જાણીતો છે, એનું જ્ઞાન અગ્નિવેશે મહર્ષિ આત્રેય પાસેથી પ્રાપ્ત કર્યું હતું. આત્રેય સંહિતામાં 46,500 શ્લોકોની રચના છે. એ ગ્રંથની પ્રસ્તાવનામાં અને પ્રથમ પ્રકરણમાં મહર્ષિ આત્રેય અને એમના શિષ્યો સાથે થયેલા સંવાદોની વિશદ છાણવટ કરવામાં આવી છે. સાધ્ય, અસાધ્ય, કષ્ટ સાધ્ય રોગોના નિદાન અને ઉપચારો પણ શિષ્યોને એમણે જ પ્રથમ પ્રબોધ્યા હતા. સમગ્ર આયુર્વેદના અભ્યાસ માટે એક જીવન સાવ અધૂરું છે એમ એ માનતા જ્યાં જ્યાં પંડિતોની, વૈદ્યોની જરૂર પડે ત્યાં ત્યાં એ પોતાના શિષ્યોને મોકલતા અને એમની સાથે અનેક પ્રશ્નો ચર્ચતા. વિવિધ પ્રદેશોની હવા, વિવિધ જરાઓના પાણી અને સૂર્યના કિરણો કયા રોગો પર કેવી અસર કરે છે એની પ્રથમ છાણવાટ પણ એમણે હૃદયંગમ રીતે કરેલી છે. કયા ગરમ પાણી પથ્ય છે અને કયા રોગ પર ઠંડુ પાણી પથ્ય છે એનું સંશોધન પણ પ્રથમ એમણે જ કર્યું છે. ખાવા પીવાના ખટરસમાં કયો રસ કયા દર્દીને પથ્ય છે અને કયા દર્દીને અપથ્ય છે એની એમણે સુંદર સમલોચના કરી છે. સ્વપ્નોની માનવ હૃદય પર કેવી કેવી અસરો થાય છે અને એની પણ એમણે બુદ્ધિગ્રાહ્ય તુલના કરી છે. સર્પો, હરણો તેમજ વિવિધ પ્રાણીઓના માંસની માનવ શરીર પર કેવી અસરો થાય છે એનું પ્રથમ સંશોધન એમણે કર્યું છે. દૂધ ક્યારે પથ્ય છે અને ક્યારે અપથ્ય છે, કયો રોગ પર મધ, સાકર અને શેરડીનો રસ આપવો એનું સંશોધન પણ એમણે કર્યું છે. તાવના કેટલા પ્રકારો છે, વિષમ જ્વર કોને કહેવાય, એનું નિદાન વિવિધ દર્દીઓને તપાસી શિષ્યોને એમણે પ્રથમ પ્રબોધ્યા. ક્ષયરોગની સૌ પ્રથમ શોધ એમણે કરી અને એના ઉપચારોનું જ્ઞાન શિષ્યોને પ્રબોધ્યું. ચરક સંહિતાના એમના ઉપદેશો અને ચિકિત્સાઓ તથા રોગના નિદાન અને એના ઉપચારોનો આદિ ગ્રંથ મનાય છે. એના દરેક પ્રકરણની શરૂઆત પૂજ્યપાદ આચાર્ય મહર્ષિ આત્રેય આમ કહેતા હતા એ વાક્યથી થાય છે. વાત શુદ્ધિ પર એક ઘણો ભાર મૂકે છે. વાત પ્રકોપથી જ શરીરમાં અન્ય રોગો ઘર કરી બેસે છે. શિષ્યો સાથે આ વિશે એમણે લંબાણ ચર્ચા કરી. 84 જાતના વાયુઓ માનવ શરીરને સારી માઠી અસર કરી જાય છે, જેવી કે ભય, લજ્જા, પ્રમાદ, આલસ્ય, દીવાનાપણું, આ બધા જ વાતકોપના પરિણામો છે એમ દાખલા દલીલો, નિદાનો અને ઉપચારોથી પ્રમાણિત કર્યું છે. અત્યારે જામનગર અને અન્ય સ્થળોએ સોલેરિયમો એટલે સૂર્યકિરણોથી રોગ મટાડવાના સ્થાનો સ્થપાયા છે, પણ એમની પ્રથમ શોધ કરનાર મહર્ષિ આત્રેય જ હતા. એ પોતે કોઈ પણ નિદાનમાં દુરાગ્રહી નહોતા. કોઈ શિષ્ય એમને કોઈ રોગનું નિદાન અને ઉપચાર ખોટા છે એવી દલીલ કરવા આવે તો એ શિષ્યોની સભા કરતા, પ્રત્યેકને અભિપ્રાય પૂછતા અને છેવટે પોતાનો જ અભિપ્રાય પ્રમાણભૂત છે એમ સર્વને સર્વગ્રાહી રીતે કબૂલ કરાવતા. એમનું વૈદિકીય જ્ઞાન અને નિદાન મૌલિક છે એમ શિષ્યો મુક્ત કંઠે સ્વીકારતા. આ રીતે હજારો વર્ષથી ભારતને મળેલ આયુર્વેદિક જ્ઞાન, વિજ્ઞાનનો યશ અને એની મૌલિકતાના મહર્ષિ આત્રેયને ફાળે જાય છે. બ્રહ્મા, દક્ષ અને અશ્વિની કુમારો અને ઇન્દ્રનો આયુર્વેદિક વારસો જાળવનાર અને એને ગ્રંથાકાર કરી ભારત વર્ષને આપનાર આ મહર્ષિનું ભારત અનેક રીતે ઋણી છે. આયુર્વેદ આમ તો વેદનો જ વિભાગ છે, પણ એનો માત્ર મૌખિક પાઠ હતો. આત્રેય ઔષધાલયો અને પ્રયોગશાળાઓ સ્થાપી એના ગુણ દોષના નિદાન અને માનવ શરીર પર એની આરોગ્ય અને અનારોગ્યપ્રદ પ્રક્રિયાઓ શરૂ કરી. હિમાલય ઔષધિનો વિપુલ ખજાનો હતો. વૃક્ષો, લતાઓ અને વનસ્પતિના નાના મોટા અસંખ્ય છોડ હતા. શિષ્યો દ્વારા એ બધાને મંગાવી એનું સંશોધન કરી એની વૈદિકીય અસરો અને ત્રિદોષ જેવા જ્વલંત જીવલેણ રોગના ઉપચારોનું પ્રથમ સંશોધન એમણે જ કર્યું. એમની પાસે આજના જેવા વૈદિકીય અને વૈજ્ઞાનિક સાધનો નહોતા, સૂક્ષ્મદર્શક યંત્રો નહોતા, છતાં જંતુઓ અને એની માનવ શરીર પર થતી વિઘાતક અસરોના ઉપચાર પણ એમણે જ શોધ્યા અને પ્રબોધ્યા છે. એમના જીવનકાળમાં એમની ખ્યાતિ ઉત્તરાપથથી છેક પૂર્વમાં કૈલાસ સુધી ફેલાયેલી હતી. અનેક આચાર્યો, ઋષિમુનિઓ અને રાજા મહારાજાઓ એમના દર્શને આવતા અને આયુર્વેદના અમૂલ્ય જ્ઞાનનો અલભ્ય લાભ પામતા. ગ્રીસનો પ્રખ્યાત વૈદ હિપોક્રેટિસ જેટલો પશ્ચિમ જગતમાં ખ્યાત નામ હતો, એટલા જ મહર્ષિ આત્રેય સમગ્ર જંબુદ્વીપમાં ખ્યાતનામ હતા. એમના સમય પહેલાં ગાણપણની ગેલછા એ દેવી કોપ મનાતો અને એનો કોઈ ઉપચાર જ થાય નહીં એવી માન્યતા હતી. આત્રેયે આ વસ્તુને ખોટી ઠરાવી. ગાણપણ એ પણ એક જાતનો વાયુનો જ પ્રકોપ છે અને એનું નિદાન થઈ શકે છે. આ વાત એમણે અનેક ગાંડા દર્દીઓને ઉપચારોથી સાજા કરી બૃહદ જનસમાજને સમજાવી છે. એપિલેપ્સી, ફેફરાનો રોગ એ પણ દૈવિક કોપ મનાતો. એ માન્યતાને એમણે ખોટી ઠરાવી, એના પણ વિચાર કરી બતાવ્યા અને અનેક રાજકુમારોને નિરામય બનાવી પૂર્ણ આરોગ્ય આપ્યું. એમની દઢ માન્યતા હતી કે જ્યાં હિમાલય જેવો મહાન આરોગ્યપ્રદ ઔષધિઓથી ભરેલો પર્વત ખડો છે, એ પ્રદેશના લોકો રોગોથી પીડાય જ કેમ? બુદ્ધ ભગવાનનો સમકાલીન અને બુદ્ધ ભગવાન તથા મહારાજા બિબિસારનો મહાન વૈદ્ય જીવક પણ એમનો જ શિષ્ય મનાય છે. આ જીવક આમ તો પાટલીપુત્રની પ્રખ્યાત વારાંગના શાલ્યવતીનો પુત્ર હતો અને એને રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો હતો. મહારાજા બિબિસારનો કુમાર અભય આ સમયે રસ્તા પરથી પસાર થતો હતો. એણે આ તેજસ્વી બાળકને દૂરમાં પડેલો જોયો. નોકરો પાસે એને ઉપડાવી રાજમહાલયમાં લઈ ગયો અને એના ઉછેરનું કામ એક વિશ્વાસુ દાસીને સોંપ્યું. ભારતનો એક મહાન વૈદ્ય થવાનું એના ભાગ્યમાં લખ્યું હતું. એ વિધિલેખ કોણ મિથ્યા કરી શકે? અભય કુમારે એનું નામ જીવક રાખ્યું અને કુમારે ઉછર્યો માટે એને કુમારભૃત જીવક પણ કહેવામાં આવતો. મોટો થતાં જીવકે પોતે વેશ્યા પુત્ર છે અને ત્યજાયેલો છે એમ જાણતા કોઈને કયા વગર પાટલીપુત્રનો ત્યાગ કર્યો અને ભટકતો ભટકતો હિમાલયમાં આત્રેય ઋષિના આશ્રમમાં જઈ પહોંચ્યો. મહર્ષિ આ સમયે અત્યંત વૃદ્ધ થયા હતા અને ઘણા ખરા શિષ્યો જ્ઞાન પામી આશ્રમ છોડી ચાલ્યા ગયા હતા. જીવકને જોતા મહર્ષિએ એના ભાગ્યલેખ વાંચ્યા અને ભવિષ્યનો આ મહાન વૈદ્ય છે એની પ્રતીતિ થતાં એને પોતાની પાસે રાખ્યો અને સંપૂર્ણ આયુર્વેદનું જ્ઞાન આપ્યું. જ્ઞાન પૂર્ણ થતાં લોકસેવા માટે એણે સ્વદેશ જવાની આજ્ઞા માંગી. ગુરુ આત્રેયે કહ્યું, આ શસ્ત્ર લઈને તું ફરતા 5 કોશ સુધી પર્યટન કરી આવ અને જે ઔષધિના છોડ નકામાં લાગે તે કાપી લાવ. ગુરુ આજ્ઞા માથે ચડાવી જીવક વન ભ્રમણ કરવા લાગ્યો. સંધ્યાકાળે પાછો આવ્યો. ગુરુએ પૂછ્યું, કેમ કોઈ નકામો છોડ લાવ્યો? જીવકે કહ્યું, એક પણ છોડ નકામો નથી, બધા જ વિવિધ ઔષધિમાં કામ લાગે એવા છે. ગુરુએ કહ્યું, તું હવે આયુર્વેદનો સંપૂર્ણ જ્ઞાતા થયો છે, સુખેથી લોકસેવા માટે સ્વદેશ જઈ શકે છે. ગુરુને પ્રણામ કરી જીવકે યાત્રા શરૂ કરી. એને લોકસેવા કરી પોતાને માથે ચોંટેલું કુલહિનનું કલંક ભૂસવું હતું. ફરતો ફરતો જીવક સાકેત હાલનું અયોધ્યા આવ્યો. ત્યાંના એક શ્રીમંત શ્રેષ્ઠની પત્ની 7 વર્ષથી શિરોવેદનાથી પીડાતી હતી. અનેક વૈદ્યો ઉપચારો કરીને થાક્યા હતા. જીવકે શ્રેષ્ઠીના દ્વારે જઈને કહ્યું, મને ઉપચાર કરવાની તક આપો તો ઉપકાર. યુવાન વૈદ્ય અને તેજસ્વી મુખમુદ્રા જોઈ શ્રેષ્ઠીને વિશ્વાસ આવ્યો. એણે ઉપચાર કરવા રજા આપી. જીવકે ઘી ગરમ કરી એમાં અમુક ઔષધિઓ મેળવી નાક વાટે ગળામાં ઉતાર્યું અને મસ્તકે લેપ કર્યો. શેઠાણીને ઉલટી થઈ, મગજનું વિષ નીકળી ગયું અને ઘણે વર્ષે એને શાંત નિંદ્રા આવી. જીવક થોડા દિવસ ત્યાં રોકાયો. શેઠાણીને સંપૂર્ણ આરામ થયા બાદ એણે રજા માંગી. શેઠે એને 15,000 કારશા પણ એક રથ અને એક અશ્વપાલ ભેટ આપ્યા. જીવક રથ આરૂઢ થઈ આગળ ચાલી નીકળ્યો. જીવક પાટલીપુત્ર આવ્યો. એણે મળેલી ભેટ પોતાના પાલક અભય કુમારને ચરણે ધરી દીધી. અભયે તેને પોતાના મહેલમાં આશ્રય આપ્યો. આ સમયે મહારાજા બિંબિસાર લાંબા વખતથી બગંદરના રોગથી પીડાતા હતા. કોઈ ઉપચાર કામ લાગતો ન હતો. જીવકે અમુક મલમો બનાવી ગૃહ્ય ભાગમાં લગાડી રાજાને રોગમુક્ત કર્યો. રાજાએ એને રાજવૈદ્યની પદવી આપી અને ભવ્ય મહાલય, પ્રયોગશાળાના સાધનો તથા અનેક દાસદાસીઓ આપ્યા. આમ જીવક મગ્ધ સમ્રાટનો રાજવૈદ્ય બન્યો. એણે અનેક ઔષધિઓના પ્રયોગોથી અનેક દર્દીઓને સાજા કર્યા. ભગવાન બુદ્ધ આ સમયે રાજગૃહમાં હતા. એમણે જીવકની ખ્યાતિ સાંભળી. ભગવાન બુદ્ધને પણ શિરોવેદનાનું દર્દ હતું. એમણે જીવકને ઉપચાર માટે બોલાવ્યો. જીવકે 7 દિવસમાં ભિન્ન ભિન્ન રેચક પ્રયોગો દ્વારા ભગવાન બુદ્ધની શિરોવેદના મટાડી અને સૂતી વખતે એમને પોતાના નાકની પાસે તાજા કમર રાખવાની સૂચના કરી. ભિન્ન ભિન્ન ગૃહોની ભિન્ન ભિન્ન ભિક્ષાઓ ખાવાથી અનેક શ્રમણો ઉદરવ્યાધિથી પીડાતા હતા. જીવકે એમના પણ ઉપચારો કર્યા. સારી પૂતનો લસણના ચૂર્ણથી ઉદરવ્યાધિ મટાડ્યો. આમ ભગવાન બુદ્ધનો પણ એ આજીવન વૈદ્ય બન્યો. શૈલ્યતંત્રનો અભ્યાસ કરી અનેક શસ્ત્રક્રિયાઓ કર્યાનો પણ એના જીવનચરિત્રમાં ઉલ્લેખ છે. એક શ્રેષ્ઠીના મસ્તકની ગાંઠનું ઓપરેશન કરી એણે 21 મહિના સુધી એક પડખે સુવાડી એનો રોગ મટાડ્યો હતો. આમ મહર્ષિ આત્રેયના આયુર્વેદના ઉપચારોનો પ્રબળ ફેલાવો જીવકે આખાય મગ્ધ સામ્રાજ્ય સાકેત અને વારાણસીના પ્રદેશોમાં કર્યો. કેટલાકનું મંતવ્ય એવું છે કે જીવક આત્રેય પરંપરાનો શિષ્ય હતો અને એણે વૈદિકીય જ્ઞાન તક્ષશિલામાં પ્રાપ્ત કર્યું હતું. ગમે તે હોય પણ આત્રેય પરંપરા એ પણ મહર્ષિ આત્રેયનો જ કીર્તિકલાપ છે. આમ ભારતના અનેક વૈદરાજોને ખ્યાતનામ કરનાર, હજારો વર્ષથી ભારતને આયુર્વેદની ભવ્ય ભેટ આપનાર, વૈદિક મંત્રોને લોકકલ્યાણ માટે ઔષધિ રૂપે આયુર્વેદ દ્વારા આપનાર મહર્ષિ આત્રેય પુનર્વસુ આજ પર્યંત અમર છે અને ભવિષ્યમાં પણ અમર રહેશે.